નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90 વર્ષની ઉજવણી સમારોહમાં હાજરી આપશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતના જીડીપી દરમાં 8% વધુ વૃદ્ધિની અપેક્ષા છે. પશ્ચિમ બંગાળના જયપાલગુડી જિલ્લામાં ગઈકાલે ચક્રવાતી તોફાનને કારણે 4 લોકોના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET અંડર ગ્રેજ્યુએટ 2024નું અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ સુધી લંબાવી છે. મિયામી ઓપન ટેનિસમાં ઇટાલીના જેનિક સિનરે પુરૂષ સિંગલ્સ અને ડેનિયન કોલિન્સે મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી આઈપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર હૈદરાબાદને, જ્યારે અન્ય મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90 વર્ષની ઉજવણી સમારોહને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેન્કે તેની કામગીરી શરૂ કરી હતી. આરબીઆઈ આ પ્રસંગે એક સ્મારક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત વિવિધ બેન્કો અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ શ્રી અડવાણીને નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને એવોર્ડ અર્પણ કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય રાજનીતિના દિગ્ગજ લાલકૃષ્ણ અડવાણીએ 7 દાયકાથી વધુ સમયથી અતૂટ સમર્પણ અને અસાધારણ કુશળતા સાથે દેશની સેવા કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી તરીકે તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે દેશની જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 8% કે તેથી વધુની વૃદ્ધિ થશે. મુંબઈમાં એક રોકાણ સમિટને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે ફુગાવાના યોગ્ય સંચાલન અને બૃહદ આર્થિક સ્થિરતાની અસરોને કારણે વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ માટે અર્થતંત્ર વૃદ્ધિદર દર્શાવે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે ભારત એશિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 8.4% દરે વૃદ્ધિ પામી છે, જે અગાઉના ક્વાર્ટરમાં નોંધાયેલા 7.6% વૃદ્ધિ કરતાં વધુ છે. સુશ્રી સીતારમણે જણાવ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં 8.4% વૃદ્ધિ પછી વિવિધ સંસ્થાઓએ ભારત માટે તેમની જીડીપી વૃદ્ધિ અનુમાનને સુધાર્યું છે. કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ડીકે શિવકુમાર, દિગ્વિજયસિંહ, સચિન પાયલટ અને અન્યનો સમાવેશ થાય છે. પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પાડી છે. દરમિયાન લોકસભા ચૂંટણી સંબંધિત પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય રાજસ્થાનના પ્રવાસે છે. તેમણે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જયપુરમાં સંગઠનાત્મક બેઠકો યોજી હતી. શ્રી શાહે જયપુરમાં પાર્ટીના નેતાઓની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી અને દૌસા, કરોલી, ધોલપુર સહિતની 5 લોકસભા બેઠકોની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે સાંજે સીકરમાં રોડ શો પણ કર્યો હતો. ગૃહમંત્રી આજે જોધપુર જશે અને જોધપુર, પાલી, જાલોર, સિરોહી અને બાડમેર લોકસભા બેઠકોના નેતાઓ સાથે બેઠક કરશે. પશ્ચિમ બંગાળના જયપાલગુડી જિલ્લાના વિવિધ ભાગોમાં ગઈકાલે ચક્રવાતી તોફાનને કારણે 4 લોકોના મોત અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. વાવાઝોડાને કારણે ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે અને જલપાઈગુડી શહેર અને પાડોશી મૈનાગુરીના ઘણા વિસ્તારોમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાનની ગંભીર સ્થિતિએ ઉત્તર પૂર્વ ભારતમાં જનજીવનને અસર કરી છે. આસામમાં ભારે વરસાદને કારણે ગુવાહાટી એરપોર્ટ પર છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ગુવાહાટીમાં પ્રતિકૂળ હવામાનના કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પશ્ચિમ બંગાળના જયપાલગુડી મૈનાગુરી વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમણે અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમણે તેનાથી પ્રભાવિત લોકોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા કહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે રાહત કાર્ય માટે વહીવટીતંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન દળના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે બે પશ્ચિમી વિક્ષોભ આગામી 5 એપ્રિલ સુધી હિમાલયનના પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે, જ્યારે 6 એપ્રિલ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મુજફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષા સાથે વરસાદ અને તેની ઘટનાઓની સંભાવના છે. બીજી તરફ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ જેવા રાજ્યો આ મહિનાની 5 તારીખ સુધી આની અસર હેઠળ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશમંત્રી એસ જયશંકરે ભારતના અધ્યક્ષપદે યોજાયેલી G20 શિખર બેઠકને રાજકીય અને આર્થિક પુનઃસંતુલનનું ઉદાહરણ ગણાવ્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે સભ્યતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દિલ્હી વિરાસત કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘણી રીતે આ સંમેલન રાજકીય અને આર્થિક પુનઃસંતુલનનું ઉદાહરણ હતું, જ્યાં વિશ્વને પ્રભાવિત કરતા અથવા વિશ્વ પર પ્રભુત્વ ધરાવતા કેટલાક દેશોને બદલે હવે તે વ્યાપક બન્યું છે. તેમણે એ પણ નોંધ્યું કે G20 બેઠકમાં રાજકીય અને આર્થિક પુનઃસંતુલન પછી હવે સાંસ્કૃતિક પુનઃસંતુલનને મહત્વ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન આજે તપાસ એજન્સીના સ્થાપના દિવસ નિમિત્તે 20મા ડીપી કોહલી મેમોરિયલ લેક્ચરનું આયોજન કરી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડીપી કોહલી મેમોરિયલ લેક્ચર આપશે. આ વર્ષની આ વ્યાખ્યાનની થીમ એડોપ્ટિંગ ટેકનોલોજી ટુ એડવાન્સ ક્રિમિનલ જસ્ટિસ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ આ પ્રસંગે સીબીઆઈ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ પણ અર્પણ કરશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્થાપના ભારત સરકારના 1 એપ્રિલ 1963ના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી, જે માત્ર લાંચ અને ભ્રષ્ટાચારના કેસોની જ નહીં પણ કેન્દ્રીય નાણાકીય કાયદાઓના ઉલ્લંઘનો અને ગંભીર ગુનાઓની તપાસ કરવા ઉપરાંત સહાયક ગુપ્ત માહિતી એકત્ર કરે છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેની પરીક્ષા CUET UG 2024ના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 5 એપ્રિલ સુધી લંબાવી છે. એજન્સીની યાદીમાં જણાવ્યા મુજબ ઉમેદવારો અને અન્ય હિતધારકો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ આ તારીખ લંબાવવામાં આવી છે. ઉમેદવારો ઓળખ માટે સ્કૂલ આઈડી અથવા ફોટોગ્રાફ સાથે કોઈપણ સરકારી આઈડીનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા આગામી 15-31 મે દરમિયાન યોજાવાની છે. મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ગઈકાલે અમેરિકામાં ઇટાલીના જેનિક સિનરે પુરૂષ સિંગલ્સ અને અમેરિકન ખેલાડી ડેનિયન કોલિન્સે મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. જેનિક સિનરે ફાઇનલમાં બલ્ગેરિયાના ખેલાડી ગ્રીગોર દિમિત્રોવને 6-3, 6-1 હરાવ્યો હતો. અમેરિકન ખેલાડી ડેનિયલ કોલિન્સે ફાઇનલમાં કઝાકિસ્તાનની એલેના રૈબાકિનાને 7-5, 6-3 હરાવી હતી. અગાઉ ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડને ઐતિહાસિક પુરૂષ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. આ જોડીએ ક્રોએશિયાના ઇવાન ડોડિક અને અમેરિકાના ઓસ્ટિન ક્રાઝિસેકને 6-7, 6-3, 10-6 હરાવ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી IPL 2020 મેચમાં ગુજરાત ટાઇટન્સનો સનરાઇઝર હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 3 વિકેટો પકડી હતી. 163 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટે 168 રન બનાવી મેચ જીતી હતી. દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિશાખાપટ્ટનમમાં ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90 વર્ષની ઉજવણી સમારોહમાં હાજરી આપશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના 4th ક્વાર્ટરમાં ભારતના GDP દરમાં 8%થી વધુની વૃદ્ધિની અપેક્ષા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ગઈકાલે ચક્રવાતી તોફાનને કારણે 4 લોકોના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET અંડર ગ્રેજ્યુએટ 2024નું અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ સુધી લંબાવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.